તારીખ 14/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 2 અને 3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161
એ વિષય લીધો છે. સમાધાનનો પેરેગ્રાફ છે એમાં નીચે એ વાત છે કે ચેતના અંશ અંશને પોતાનો જાણે કે જેમાં જળનો પ્રવેશ નથી. ચેતના છે, ચૈતન્યપણું છે, દ્રવથી ગુણથી અને પર્યાયથી એના અંશો છે. દ્રવગુણ પર્યાય છે તેના અંશો છે. તો એમાં ચૈતન્યપણું જે ચેતના છે એમાં જળનો પ્રવેશ નથી, જળમાં ચેતનાનો પ્રવેશ નથી. એ કેવી રીતે અનુભવ પદ્ધતિથી એ કેવી રીતે જાણવું, વિચાર પદ્ધતિથી કેવી રીતે જાણવું એમ નહીં, પણ અનુભવ પદ્ધતિથી કેવી રીતે જાણવું એ સંબંધે અહીંયા સ્પષ્ટીકરણ છે દીપચંદજી. જે આ જ્ઞાન પ્રશ્ન એમ કે એવા પરિણામમાં કાંઈ ક્લેશ નથી. એવા પરિણામ એટલે શું કે આત્મા સવળા પરિણામ કરીને પોતાના સ્વરૂપને સંભાળે તો એમાં કાંઈ આત્માને દુઃખી થવાનું કારણ નથી, તો આત્માના સુખ પ્રગટવાનું કારણ છે, ક્લેશ મટવાનું કારણ છે. એવા પરિણામમાં કાંઈ ક્લેશ તો નથી, તો એવા પરિણામ ચિદાનંદ આત્મા કેમ કરતો નથી? શા માટે જે પોતાના અહિતના પરિણામ કરે છે કે જેમાં દુઃખ છે, આત્મહિતના પરિણામમાં તો સુખ છે, ક્લેશનો અભાવ છે, તો એવા ક્લેશના અભાવનું પરિણામ શા માટે જીવ કરતો નથી અને ખોટા દુઃખી થવાના પરિણામ કરે છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એનું સમાધાન છે કે અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં પડ્યો છે. અવિદ્યા કહો, મિથ્યાત્વ કહો કે અજ્ઞાન કહો, એટલે પોતાના હિતની પોતાને ખબર નથી, પોતાના અહિતની પણ પોતાને ખબર નથી. મોહની ગાંઠ નિવીડ પડી છે અનાદિકાળથી. આ પણ અનાદિકાળથી છે, મોહની ગાંઠ નિવીડ પડી છે એટલે પર પદાર્થમાં વ્યામો થાય છે. આ સારું છે, આ સારું નથી, આ ચીજ સારી છે, આ ચીજ સારી નથી. એ ઘણામાં બે ચીજ પડી હોય, આ દાળ છે, એક વાટકામાં દાળ છે ને એક વાટકામાં કેરીનો રસ છે, આ ચીજ સારી છે, આના કરતા આ ચીજ સારી છે. એ તો જે ચીજ આ પણ પરમાણુ છે, ઉદગળના આ પણ પરમાણુ છે. એકનો સ્વાદ જુદો છે, બીજાનો સ્વાદ જુદો છે, સ્વાદની જુદાઈ અવશ્ય છે, પણ સારી નરસી ચીજ ક્યાંથી લે? સારા નરસા પણ ક્યાંથી ઉભું કર્યું? કે એ મોહની નિબીડ ગાંઠ પડેલી છે. જે પરમાણુમાં સારાપણાની કલ્પના કરી એ એક વ્યામો થયો. ચીજ કોઈ સારી નથી, ચીજ કોઈ ખરાબ નથી, પણ એ વ્યામો થાય છે. એ અનાદિથી મોહની એવી નિવિડ ગાંઠ પડેલી છે. આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે અને પર પદાર્થને આત્મા રૂપ કરે છે, પોતા રૂપ કરે છે. ઈષ્ટ અનિષ્ટ પણ કરતા પર પદાર્થને આત્મા રૂપ કરે છે એનો દ્રષ્ટાંત લે છે. કે જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચીડ્યો છે એટલે અફીણનો નશો ચીડ્યો છે, તે વખતે તે દુઃખી છે, દુઃખ પામે છે, પણ નશામાંથી છૂટી શકતો નથી. કેમ છૂટી શકતો નથી? સાથે કે અમલ ઘણો ચીડ્યો છે એટલા માટે છૂટી શકતો નથી, અને ઘણા કાળથી અફીણનું અને બંધાણ છે. છૂટવાથી સુખ છે, દુઃખ નથી, ક્લેશ નથી, પણ તલપ લાગતા તે લે ને લે જ એવી એની પરિસ્થિતિ છે. આ અભિન્ન દ્રષ્ટાંત એટલા માટે કીધો છે કે જીવને અનાદિકાળથી ભોગ છે. જેમ અફીણનું બંધારણ લાંબા કાળથી હોય તો અફીણ વગર ચાલે નહીં, એવી જીવની પરિસ્થિતિ થઈ જાય કે ચલાવી ન શકે, અસહ્ય પરિસ્થિતિમાં આવી જાય છે, તો એને અફીણ લેવું જ પડે છે. એમ આ જીવને વિભાવથી દુઃખ છે, પણ કર્મના ઉદયમાં ખેંચાઈને એ વિભાવિક પરિણામ પાછો કરે છે, કર્યા વગર રહી શકતો નથી. એમ એની પોતાની સ્થિતિ ધ્યાનમાં લઈને છે. તેવી રીતે આ જીવ પર મોહથી બંધાઈ રહ્યો છે અને પર પદાર્થ પ્રત્યે મોહ કરતા એને દુઃખ છે તો પણ, અને એ મોહ ન છૂટે તો એને સુખ છે તો પણ, છતાં પણ છૂટતો નથી. ખરેખર તો મોહથી દુઃખ છે, અને એવા દુઃખ એવો મોહ ન કરે તો સુખ છે, તો પણ છૂટી શકતો નથી, તો પણ ફરી ફરીને મોહ કરે છે, છતાં છૂટતો નથી. અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, સંયોગમાં મમત્વ કરતા દુઃખ છે, અને એ સંયોગ છૂટતા એ સંબંધીનો વિચાર પૂરો થાય છે, એનું દુઃખ મટી જાય છે, તો પણ જૂઠું જ દુઃખ માને છે. સંયોગ છૂટે ત્યારે જૂઠું દુઃખ માને છે. કારણ કે દ્રષ્ટાંત લીધો હતો નાનાભાઈ સંયોગ છૂટી વખતે દુઃખ, છૂટતી વખતે દુઃખ માને છે. ખરેખર તો એ પ્રકારના વિકલ્પના મોહથી કાયમ માટે છૂટ્યો, સંયોગ છૂટતા તો પુત્રનો દાખલો તો એને મોહથી દુઃખ હતું, પુત્રનો સંયોગ છૂટા છૂટતા એ પ્રકારનો વિકલ્પ છૂટ્યો એટલે એને એને દુઃખ છૂટ્યું ખરેખર, પણ એના બદલે એને એ વખતે દુઃખી થાય છે, એ વિયોગ થાય છે ત્યારે દુઃખી થાય છે. આ જીવનો વ્યામો છે, આ મોહને લઈને. એ વખતે એટલું જ વિચારે ને કઈ ન્યાય આત્માને કરવા માટે કે બીજાને એવું થાય છે ત્યારે પોતે કેમ દુઃખી નથી થતો, પોતાને એવું થાય ત્યારે દુઃખી થાય છે. પલ્લું બદલી નાખે ત્રાજવાનું એ છાબડામાં પોતાને મૂકી દીધા કે એવું જ બીજાને ત્યાં તો બને છે ત્યારે પોતે દુઃખી થતો નથી. એનો અર્થ એ છે કે આ પોતા પણ કર્યું એનું દુઃખ છે, સંયોગથી છૂટતા સુખ થાય છે છતાં જૂઠું દુઃખ માને છે. તેને મટાડવાને માટે, એવું દુઃખ મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે, એટલે આત્મા અને પર બંનેનું એક પણ થઈ રહ્યું છે ત્યાં જ્ઞાનનો પ્રયોગ કરે કે આમાં આત્મા શું, પોતે શું અને પર શું. પરને પોતા રૂપે કરી રહ્યો છે એ એકત્વ સંધાન છે. જ્ઞાનનો પ્રયોગ એવી રીતે કરે કે પોતે પોતે રહે ને પર પર રહે, બંને જુદા રહે તો દુઃખ નહીં થાય, ક્યાંય દુઃખ થવાનો અવસર નથી. એમ કરવા માટે ચેતના અંશ અંશને પોતાના જાણે કે ક્યાંય કોઈ ચૈતન્યના અંશમાં જળનો પ્રવેશ નથી, ચૈતન્યના કોઈ અંશમાં જળનો પ્રવેશ નથી અને જળમાં જળના કોઈ અંશમાં ચૈતન્યનો પ્રવેશ નથી, એટલે મારો પ્રવેશ નથી, મારામાં જળનો પ્રવેશ નથી, જળમાં મારો પ્રવેશ નથી. ખાસ કરીને આ પ્રયોગ જમતી વખતે કરવામાં ઘણી અનુકૂળતા છે, કેમ કે જીભ ઉપર સ્વાદ આવે છે ત્યારે જીભને એમ લાગે છે કે સ્વાદનો કંઈક પ્રવેશ થાય છે. જે ચીજ પોતાને સારી લાગે છે એ જાણે આત્મામાં ઉતરે છે, એનો રસ જાણે આત્મામાં ઉતરે છે એવું જીવને લાગે છે, એવું લાગે. અનુભવમાં તો લાગે જ છે, એવો વિચાર નથી આવતો, એવો અનુભવ થાય છે જીવને. એને અહીંયા પોતે પર પ્રવેશ ભાવ કહેશે. દીપચંદજી એને પર પ્રવેશ ભાવ કહે છે કે પર પ્રવેશ કરી જાય છે પોતામાં, કોઈ અવકાશ નથી. મારી જોવાની ખુશી છે કે જીવ ઉપરનો જે સ્વાદ છે એ કેટલીક સેકન્ડોનો જ છે. એક માણસને 10 મિનિટ કે 15 મિનિટ જમતા લાગે છે, નોર્મલ કેસ. એ કેટલા કોળિયા લે છે અને બીજી ક્રિયાઓ કરે છે, અને જે જીભ ઉપર મૂકે છે પરમાણુ એ અંદર ઉતારે છે. તો જો તપાસ કરવામાં આવે તો જીભ ઉપર 2-5 સેકન્ડથી વધારે કોઈ પરમાણુ રહેતા નથી. અને જે કઈ ચાર્જ છે એ એટલો જ છે જીભ જમવામાં, બાકી કોઈ ચાર્જ નથી જમવામાં. અને છતાં એમાં એ વખતે પોતે પોતાને કેટલું નુકસાન કરે છે એનો ખ્યાલ નથી. પછી તો પર પ્રવેશ આપી દે છે, પોતામાં પરનો પ્રવેશ કરાવી નાખે છે. એવી પરિસ્થિતિમાં રોજિંદું ભોજન લેવામાં આવે છે. હવે આ એક ઊંધી પ્રેક્ટિસ છે, ઊંધો વિચાર નથી. આ ઊંધી પ્રેક્ટિસ ચાલે છે રોજ. પછી અવાજ હોય તો કર્ણપ્રિય અવાજ અને કર્ણને અપ્રિય અવાજ, ઠંડી ગરમી હોય તો એમાં પણ સુવાતું અને અસુવાતું છે. એવી જ રીતે પાંચે ઇન્દ્રિયના વિષયની અંદર પોતે એ બુદ્ધિ પ્રેક્ટિસમાં લીધું છે અને સતત એ પ્રેક્ટિસ કરે જાય છે. એક પછી એક પછી એક પછી ઉદયના કાર્યોમાં એ બધી પ્રેક્ટિસ ચાલુ છે. તો પ્રયોગ કેમ કરવો? ઊંધો પ્રયોગ તો ચાલે જ છે, પ્રયોગ સૌ કરવાની વાત છે. પ્રવેશ નહીં થઈ શકતો હોવા છતાં પ્રવેશ થયાનો અનુભવ કરે છે એને અધ્યાસ કહે છે. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે અધ્યાસના ત્યાગને શ્રીજી ત્યાગ કહે છે. બાહ્ય પદાર્થના ત્યાગને ત્યાગ ન કર્યો, અધ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કરેલો છે. એ વાત લીધી છે. તો એ પ્રયોગ કેવી રીતે કરવો એ નીચેના પેરેગ્રાફથી વિશે શરૂ થાય છે. કાલે કઈ શકીએ આપણે. કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાન નિજ વાનગી છે. વાનગી એટલે સેમ્પલ. જે જ્ઞાન જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે, પરમા પોતા પણ જાણે છે, પોતા સ્વરૂપે પરમે પોતા સ્વરૂપે જાણે છે, તે આ જ્ઞાન પોતે જ પોતાની વાનગી છે. કૌંસમાં એનો અર્થ કર્યો છે કે જે જ્ઞાન પરમા પોતાને જાણે છે તે જ્ઞાન જ નિજ વાનગી છે. તે જ્ઞાન જ પોતાનું ચૈત્ય જ્ઞાન સ્વરૂપી આત્માનું એક સેમ્પલ છે. જો બીજા કોઈ ગુણની પર્યાયને વાનગીમાં નથી લીધું, ગુણ તો બધા પરિણમે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પુરુષાર્થ બધા ગુણો પરિણમે છે. છતાં જ્ઞાનને નિજ વાનગીમાં લીધું છે. વિધિનો વિષય લેવો છે ને, પ્રયોગની વિધિ કેવી રીતે કરી છે એટલે જ્ઞાનની વાત લીધી છે કે જ્ઞાન છે એ નિજ વાનગી છે.
સતત પણ જણાય રહ્યું છે,
સતત સ્વભાવ સ્વરૂપ છે. સતતપણે તો બધા ગુણોનું પરિણમન ચાલુ છે, પણ આ સ્વભાવ અંશ છે. આત્મા સ્વભાવે જે જ્ઞાન સ્વરૂપી છે એનો અંશ ખુલ્લો છે, એટલે ત્યાંથી આત્માની જાતિ ઓળખાય છે. ઓળખાણ કરવાની વાત છે. આપણે સેમ્પલ ઉપરથી ઓળખાણ કરીએ છીએ. કાપડમાં કાપડના સેમ્પલ આવે છે, અનાજમાં અનાજના સેમ્પલ આવે છે. દાના ચામા સફળ આવે છે, સફળ ઉપરથી બધું કામ થાય છે.
ઘરની આખી બોરીમાં
બધી જગ્યાએ સેમ્પલ ઉપરથી બાકીનું બધું નક્કી થાય છે. જેટલો વેપારનું વોલ્યુમ છે એ સેમ્પલ ઉપરથી નિશ્ચિત થઈ જાય છે. આ સેમ્પલ ઉપરથી આટલો માલ આ જાતનો મારે લેવો કે વેચવો. આ નિજ જ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા અમર થયા. કેટલો લાભ છે આનો? જો જ્ઞાનના સેમ્પલ ઉપરથી જ્ઞાન સ્વભાવી આત્માનો ઓળખાણ થાય તો એના ફળમાં અજર અમર પદ છે, શાશ્વત પદ છે, જન્મ મરણનો નાશ છે. અમર એટલે મરે નહીં તે અજરમાં વૃદ્ધાવસ્થા ન આવે, જન્મ ન થાય, એ બધું એમાં આવી. તો એક ઓળખાણની અંદર અજર અમર પદની પ્રાપ્તિ છે. જો વિષય કેટલો સરળ અને સુગમ છે કે કોઈ જીવ એવો નથી કે જેને કોઈ કાળે પણ જ્ઞાન પ્રગટ ન હોય. જ્ઞાનનો પર્યાય કોઈ જીવને ક્યારે ઉપસ્થિત ન હોય, અનુપસ્થિત હોય એવું ક્યારે પણ હોતું નથી.
અનુપસ્થિત હોય તો જીવ જ ન હોય.
આ તો પ્રેક્ટિકલ સાઇડ છે, પોતે તપાસે તો ક્યારે જ્ઞાન નથી કામ કરતું, ક્યારે જ્ઞાન હાજર નથી, ક્યારે જ્ઞાન ગેરહાજર છે કે ક્યારે નથી. આ તો સીધી વાત છે. હવે જેનાથી આત્માની ઓળખાણ કરવી છે એનો સેમ્પલ સદા એ મોજુદ છે. ગ્રંથનું જ્ઞાન તો ગ્રંથની ઉપલબ્ધિ થાય ત્યારે વાંચીને વિચારે. અહીંયા એ પરિસ્થિતિ નથી. ગમે તે હાલત હોય જીવની, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ્ઞાનને લેવા જવું નથી. જ્ઞાનનો પ્રવાહ સદાય મોજુદ છે. પ્રવાહ પણ ભલે તેની તે પર્યાય મોજુદ છે, પણ પ્રવાહ પણ તો જ્ઞાન સદાય મોજુદ છે, સદાય હાજર છે. આટલી તો સાધનની સુવિધા છે કે સાધન સદાય ઉપલબ્ધ છે. આ જીવને પોતાનું સાધન ક્યારે ગેરહાજર છે, મોજુદ નથી એવું નથી, સદાય ઉપલબ્ધ છે, નિરંતર ઉપલબ્ધ છે.
વાનગી સાધન છે. વાનગી જે છે એ
સાધન છે, એ સાધન છે, જ્ઞાન જ સાધન છે. બીજું તો જ્ઞાનમ એકમ સાધનમ, સાધન આદિ વિધિ ઉચિત. સાધનની વિચારણા કરવામાં આવે તો જ્ઞાન જ એક સાધન છે, બીજું કોઈ સાધન નથી. આ નિજ જ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને હજર અમર થયા. જે જે સંતો થયા તે બધા આ એક વિધિએ હજર અમર થયા છે. ત્રણ કાળ અને ત્રણ લોકને વિશે કોઈ બીજી કાર્ય પદ્ધતિ નથી, કોઈ બીજી વિધિ નથી કે બીજું કામ કરતા હજર અમર થાય, બીજા કારણથી હજર અમર થાય એવું કોઈ નથી. હવે તે કહેવા માત્ર જ ન ગ્રહે. એટલે જ્ઞાન સાધન છે, જ્ઞાન માનગી છે એ કોઈ માત્ર કહેવા સાંભળવાની વાત નથી, પ્રેક્ટિકલ સાઈડની વાત છે એમ કહેવું છે. એટલે આ વાતને કહેવા માત્ર માન લીધી. એક અહીંયા નિર્દેશ છે એ દીપચંદજીનો બહુ સારો છે કે અનુભવ પદ્ધતિની વાત અનુભવ પદ્ધતિએ ગ્રહણ કરવી. અનુભવ પદ્ધતિની વાત વિચાર પદ્ધતિએ ગ્રહણ ન કરવી, વ્યાખ્યા પદ્ધતિએ ગ્રહણ ન કરવી, પણ અનુભવની વાત અનુભવ પદ્ધતિએ જ ગ્રહણ કરવી. એટલે પ્રયોગનો વિષય વ્યાખ્યામાં મર્યાદિત કરવામાં આવે છે તો ત્યાં પણ પોતે એ કાર્યથી વંચિત રહી જાય છે, કાર્યના લાભથી પણ વંચિત રહી જાય છે અને વિષય હાથમાં આવતો નથી એ પરિસ્થિતિ છે. એટલે કહેવા માત્ર જ ન રહે. કહેતા કહેતા પણ કેટલું કહે છે, કહેવા માત્ર ની વાત નથી, બોલવા માત્ર ની વાત નથી, વિકલ્પ કરવા પુત્ર પૂરતી વાત નથી, પરંતુ ચિત્તને ચેતનામાં લીન કરે. જ્ઞાનને જ્ઞાન સ્વભાવમાં લીન કરે, અથવા જ્ઞાનને જ્ઞાનના આધારમાં લઈ જાય. જો જ્ઞાનને જ્ઞાનનો આધારમાં લઈ જાય તો પોતાનો અનુભવ થાય અને એ સ્વરૂપ અનુભવનો વિલાસ સુખની વાત છે, તેને કરે સુખની પ્રાપ્તિ થાય. શું કહે છે કે ચિત્તને ચેતનામાં લીન કરે એ વિષય ઘણો સંક્ષિપ્તમાં અહીંયા લઈ લીધો છે. જ્ઞાન છે ત્યાં જ જ્ઞાન સ્વભાવ છે, જ્યાં જ્યાં જ્ઞાન પર્યાય છે ત્યાં ત્યાં જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવ શું એ દ્રષ્ટિથી થોડું અન્વેષણ અથવા શોધ અહીંયા ચાલવી જોઈએ. હવે એ જ્ઞાન કેવું લેવું છે કે માત્ર જ્ઞ રૂપ છે એવું જ્ઞાન, કોઈ ઉપાધિ વાળું જ્ઞાન નહીં, નિયાકૃતિ વાળું જ્ઞાન નહીં, મતિસૂતના ભંગભેદ વાળું જ્ઞાન નહીં, ઇન્દ્રિય તરફના ઝુકાવવાળી જેની દિશા ઉલટી છે એ પણ વાત નહીં. જ્ઞાન કહેતા સામાન્ય જ્ઞાન, જ્ઞ પણ જે પ્રવાહ ચાલે છે એવું જે જ્ઞાન સામાન્ય છે, એ જ્ઞાન સામાન્ય છે ત્યાં જ્ઞાન સ્વભાવ છે, કારણ કે સ્વભાવ પણ સામાન્ય છે. જે જ્ઞાન સામાન્ય છે એવો જ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સામાન્ય જેવું વ્યક્ત છે એવો જ અવ્યક્ત જ્ઞાન સ્વભાવ સામર્થ્ય રૂપે છે. એ જ્ઞાનના આધારે, જ્ઞાન સામાન્યના આધારે જ્ઞાન સ્વભાવ ઉપર પોતે જ્ઞાનને લઈ જાય ત્યારે બીજો કોઈ વિસ્તાર નથી એ વિશે. પોતે જ જ્ઞાન અને પોતામાં જ પોતાનો સ્વભાવ, એમ જ્યાં પરિસ્થિતિ આવે, પોતામાં પોતાને ગ્રહણ કરવાની જ્યાં વિષય આવે ત્યારે કોઈ પરસંગતા રહેતી નથી, પરાશ્રય કે પરાલંબનનો ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પોતે જ જ્ઞાન અને પોતાના સ્વભાવને ગ્રહણ કરે, આ એક વિચારથી ન સમજાય તો અવલોકનથી સમજાય એવો વિષય છે. વિચાર આ વાતને સમજવા માટે થોડો ટૂંકો પડે છે, ભાષા પણ ઓછી પડે છે, વિચાર પણ ઓછો પડે છે, પહોંચ નથી, પણ અવલોકનમાં એ વાત સમજાય જાય છે. એટલા માટે એ વાત લેવામાં આવે છે કે જ્ઞાનથી જ્ઞાન પોતાનું જ, જ્ઞાન પોતાનું જ પોતામાં જ્ઞાનથી અવલોકન કરે તો એને જ્ઞાન સ્વભાવ શું એનો પત્તો લાગે. એ દ્રષ્ટાંત લઈએ કે એક માણસ એ હીરાની ઓળખાણ નહોતી, એ હીરા હીરો ઓળખતા થયો તો એને શું કર્યું, હીરાના પુસ્તકો વાંચવા જ કર્યા? એની બુક્સ આવે છે, લિટરેચર તો દરેક વિષયનું આવે છે, કોઈ પણ ટેકનિકલ સબ્જેક્ટ હોય તો એનું લિટરેચર તો અવેલેબલ હોય છે, પણ ટેકનિકલ સાઇડમાં ખાલી લિટરેચર એ પર્યાપ્ત નથી. એ કદાચ કોઈએ વાંચ્યા હોય તો પણ એ પર્યાપ્ત જ્ઞાન છે, એને પ્રેક્ટિકલ સાઈડથી જો ન સમજવામાં આવે તો એ વાત ખરેખર એને સમજાતી નથી. પ્રેક્ટિકલ કરવો જ પડે, પ્રેક્ટિકલ કરીને જ સમજવું જોઈએ. પણ એક હીરાની વાત આપણે લઈએ તો એણે શું કર્યું કે સતત હીરાને જોયા કર્યો. શું કર્યું? એમ શીખડાવનાર એમ કહે ખરા કે જો ભાઈ આ જે હીરાનો પથ્થર છે એની અંદર હીરાનો તેજ છે, અને એ જે હીરાનું તેજ છે એ તમને પરખતા આવડવું જોઈએ, તમારી સમજણમાં એની પરખ હોવી જોઈએ કે આ કેવો તેજવાળો હીરો છે. કારણ કે એની અંદર પણ ન્યૂનાધિકપણમ છે, બધા એક સરખી કિંમતના એક સરખી જાતના પથ્થર નથી આવતા. તો એના તેજની જે પરખ છે એના ઉપરથી એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને કોઈ પણ માણસ એમાં તૈયાર થાય છે, શીખે છે એ વિષયને, ત્યારે એને એની પ્રેક્ટિસ કરવી પડે છે. સતત અવલોકન, જેટલું અવલોકન વધારે કરે એટલી એની ખૂબીઓ વધારે જણાય છે. બસ આ ચૈતન્ય હીરાની પરખનો વિષય છે. જ્ઞાન પોતાના જ્ઞાનનું અવલોકન કરે. એ જ્ઞાન માંથી જ્ઞાન સ્વભાવી હીરાને, ચૈતન્ય હીરાને સ્પષ્ટ કરતું એક કિરણ છે જે બહાર લાઈટ મારે છે. તેજનો પુંજ આત્મા છે, જ્ઞાન તેજનો પુંજ આત્મા છે, એનું એક કિરણ બહાર આવે છે. એ કિરણ બહાર આવે છે ત્યાંથી અંદરમાં જવાની ગુફા છે. આ એક ફક્ત ઓનલી ચેનલ છે, એક જ જગ્યાએ આ છે. બાકી જીવના બધા ગુણના પરિણામમાં ક્યાંય સ્વભાવનો પત્તો ન લાગેલી પરિસ્થિતિ છે. ચેતના છે, જ્ઞાન છે.
કિરણ માર્ગ દેખાડે છે, કિરણ જે બહાર આવે છે એ માર્ગ દેખાડે છે.
એ કિરણ એની જાતને પ્રકાશે છે. જ્ઞાનનું કિરણ જ્ઞાનને સ્વભાવ જાત છે એને પ્રકાશે છે, પ્રસિદ્ધ કરે છે. એટલે એમ કીધું છે પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનમ. એ એક પ્રસિદ્ધ સાધન છે. સાધન આદિ વિધ ઉચિત, આત્માની સાધનની વિધિ જે છે એમાં પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનમ. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, એકમાત્ર સ્વાનુભૂતિનો આ જ કારણ છે, આ સિવાય બીજું કોઈ કારણ નથી. એટલે બીજે મહેનત ન કરવી એમ કહે છે, બીજી રીતે મહેનત ન કરવી, બીજા પ્રકારે મહેનત ન કરવી, પરિશ્રમ ન કરવો. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત પરમં પદમ. આ પંચાધ્યાયનો માટે એને પરમપદ કહીએ છીએ. અનેક ગુણ પરિણામે છે પણ આને પરમપદ કહીએ
છીએ.
અનુભવ થી જે વાત શીખી હોય જે ભૂલે નહીં. નાનપણમાં બાળપણમાં તરતા શીખ્યા હોય, નદીએ ગામડામાં ઉછેર નદીએ નવા જતા હતા, નદીમાં બાળપણમાં શીખ્યા હોય, 50 વર્ષની ઉંમરે ભૂલથી પાણીમાં પડી જાય તો તરવા માટે ગુડે નહીં. પછી શરીરને પાણીની સપાટી ઉપર રાખવું એ કળા છે, હાથ પગ હલાવવાની એક કળા છે. કળા તો એટલે બધે હદ સુધી છે કે વગર હાથ પગ હલાવે પણ માણસ તરે છે સપાટી ઉપર.
મજીતભાઈના પિતા છે ને, એ બહુ સરસ તરતા
કળા
એ કળા છે, એ થિયરીનો વિષય છે. તમારે કરતા શીખવું હોય તો હાથ પગ હલાવવાની, તો તમે કરી શકો. 50 વર્ષના
ગાળા જેટલા કોળિયા જેટલા કુકડા પ્રવાહી નાખે ધનના જીભ ઉપર આવ્યા પ્રમાણમાં એ બધાનો સ્વાદ લીધો, હજારો સ્વાદ લીધા. કયો સ્વાદ છે? જીભને સ્વાદ નથી, જ્ઞાનને સ્વાદ નથી. સ્વાદ વગરનું રહેવું એ એનું સ્વરૂપ છે ને એનો સ્વભાવ છે. સર્વ જ્ઞેયોને જાણવા છતાં કોઈ પણ જ્ઞેયની અસર વગરનું રહેવું એ જ્ઞાનનો સ્વભાવ છે. કોઈ જ્ઞેયની અસર જ્ઞાન ઉપર ન રહે એવું જ્ઞાન સ્વભાવે કરીને જ નિર્લેપ છે એ અવલોકનથી જાણો, વિચારશે નહીં. જ્ઞાનના વારંવારના અવલોકનથી, સતત અવલોકનથી એ જાણતા એનું જે નિર્લેપણું છે એનો સ્વભાવ છે, એ સ્વભાવ પરિચય થાય છે અને સ્વભાવ ઓળખાય છે. એમ હીરાનો પરિચય કરીને હીરાને ઓળખાય, એમ જ્ઞાનનો પરિચય કરીને જ્ઞાનને, જ્ઞાન સ્વભાવને
ઓળખાય. જીભમાં લુખાશ છે
અત્યારે શું એના જ્ઞાનમાં અસર છે? અને જે જગતના સુખો કહેવાય છે એ પણ અનંત ભોગવા, શું જ્ઞાનમાં એની અસર છે? અરે કાલે કેરી ખાધી હોય ને આજે પૂછે કે સ્વાદ કેવો હતો, તો કે સાહેબ યાદ આવે છે કે આવો હતો, ચાર દાડા જવા દીધું, આઠ દાડા જવા દીધું. વિસ્મરણ ન કરવું હોય તો વિસ્મરણ થઈ જશે, કેમ કે એ ચીજ એવી છે, નિર્લેપ ચીજ છે, સ્વભાવથી જ નિર્લેપ ચીજ છે. કોઈ ચીજની અસર રહી શકતી નથી, રાખવી હોય તો. ભાવતી ચીજને મોઢામાં ટકાવી રાખવાની મહેનત કરવી, જે બે ચાર સેકન્ડમાં ઉતરી જાય છે એના બદલે ભાઈ આ ચીજ સારી લાગે છે રહેવા દઉં હમણાં જીભ ઉપર, કુદરતી પરિસ્થિતિ છે, એ ટકી શકાય નહીં. ઉપયોગ બહારમાં ગમે તેટલો સ્વાદ હોય ઉપયોગ ફરી જ જાય. અન્ય જ્ઞેયમાં જ્ઞાનનો ઉપયોગ ટકાવવો હોય તો ન ટકી શકે, એવી જ પરિસ્થિતિ કુદરતી છે. એક સ્વરૂપમાં ટકાવવો હોય તો સાદી અનંત કાળ પર્યંત સ્થિર રહી શકે, પરમાત્મા રહી શકે. આ એક પ્રયોગનો વિષય છે. ચિત્તને ચેતનામાં લીન કરે. હવે એ કેવી રીતે, તો નીચે પાછો પ્રયોગનો વિસ્તાર છે કે તે કેવી રીતે કરે તે હવે કહેવામાં આવે છે કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. આ ભાવનાનો વિષય સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, એ વગર આ પ્રયોગ સંભવ નથી. જે મુમુક્ષુ જીવને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના છે એ જ પોતાના જ્ઞાનના અવલોકનમાં આવી શકશે, નહીતર અવલોકન ચાલુ નહીં થાય. કેમ કે એને સંબંધ છે, આ એક એવું કામ છે કે જે કામને પોતાને ટેવ નથી કે પ્રેક્ટિસ નથી, એવું કામ છે. અને બહારમાં પણ જે વાતની પ્રેક્ટિસ ન હોય એ કામ ગમે તેટલું સહેલું દેખાતું હોય તો પણ અઘરું થઈ પડે છે. એ દ્રષ્ટાંત લઈએ છીએ કે 10 વર્ષની ઘરમાં દીકરી હોય એ રોટલી વણી શકે છે, પણ 70 વર્ષનો માણસ એ રોટલી નથી વણી શકતો. જોવે છે રોજ, એને ખબર છે કે આવી રીતે રોટલી વણાય છે, ગોણાને પાટલી ઉપર રાખીને વેલણ ફેરવવામાં આવે છે, અને હજારો વાર એ પ્રક્રિયાને જોઈ છે, છતાં પણ એ રોટલી વણતા ન આવડે જ્યાં સુધી એની પ્રેક્ટિસ ન હોય ત્યાં સુધી. કામ તો સીધું સાદું છે, કોઈ હાયર ટેકનિકલ સબ્જેક્ટ નથી એટલો બધો, એ બહુ મોટી ટેકનિક છે એની, સામાન્ય હાથની કળા છે, તો પણ એ પ્રેક્ટિસ વગર સાધ્ય થતી નથી. તો અહીંયા એમ કહે છે કે જ્યારે પોતાના જ્ઞાનના અવલોકનની પ્રેક્ટિસ કરવી છે, જ્ઞાનની જ અવલોકનની પ્રેક્ટિસ કરે તો એને માટે એની ભાવના એ અપેક્ષિત પર્યાય છે. ભાવના વગર એ કાર્ય એમને થતું નથી. એથી વધારે એના એને જો ઊંડાણથી એનું અવગાહન કરવામાં આવે કે જીવને કેમ ભાવના નથી, પોતાનું હિત થાય એવું કામ શું, અતિ નિર્જરતા વણ દામ ગ્રહે, જ્યાં કાંઈ ખર્ચો નથી કરવાનો છતાં પોતે કેમ કરતો નથી, પોતાનું હિત પોતે શું કરવા કરતો નથી, કે એને હિતનું મૂલ્યાંકન એવું નથી, અહિતનું પણ મૂલ્યાંકન એવું નથી. મોહની નિવિડ ગાંઠ પડી છે એ જે આગળ લીધું દીપસિંહજી, કે મોહની ગાંઠ નિવિડ પડી છે એનું કારણ છે. નહીતર તો ગણિતથી સમજાવી શકાય છે આમાં, કે જો જીવ પરમાર્થ માર્ગની અંદર અગ્રેસર થાય તો એને અનંત ભવના, અનંત જન્મ મરણના, અસાતાના, પીડાના, મુંજવણના, સર્વ પ્રકારના, સમસ્ત પ્રકારના દુઃખનો નાશ થાય, કેટલા નુકસાનથી બચે, અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત, અનંત જ્ઞાન અનંત દર્શન સહિત અનંત સમાધિ સુખની પ્રાપ્તિ સાદી અનંત કાળ સુધી, આટલો નફો, આટલો નુકસાન ન થાય ને આટલો ઉપરાંત નફો થાય, બે સાઈડ ક્લિયર છે. આટલી વાત ગણિતથી સમજે છતાં નિજ હિતના કાર્યનો પ્રારંભ ન કરે ને એની ભાવના ન ઊભી થાય એનું કારણ શું? મોહની નિવિડ ગાંઠ પડે છે, દર્શનનું બળવાન છે. નહીં તો આ ગણિતમાં શું ભૂલ પડે એવું છે? કોઈ અટપટું તો ગણિત નથી, સીધું સાધું ગણિત છે. નુકસાનની આટલી સાઈડ બંધ થાય છે, નફાની આટલી સાઈડ ખુલે છે, આમાં શું બીજી ન સમજાય એવી શું વાત છે? છતાં દર્શનનું બળવાન છે એ મૂલ્યાંકનને જીવ વિસ્મરણ કરીને પોતાને નુકસાન કરે છે. જીવ એવા પરિણામ કરે છે કે પોતે પોતાને દુઃખમાં ધકેલે, દુઃખની પ્રાપ્તિ કરાવે, તો એનું કારણ છે કે આવું જે હિત અહિતના વિષયનું જે મૂલ્યાંકન છે એનું વિસ્મરણ છે. એ વિસ્મરણ કેમ થયું? આ જે અનંત સંસારનું કારણ એવો જે દર્શનમાં છે એનું બળવાન પણ કેટલું છે એ માપવાની વાત છે. અહીંયા મપાય છે એનું બળવાન, એ કેટલો બળવાન છે. એટલે દર્શન મોહની મંદતાના કાળમાં જેટલું કામ આ બાજુના વિકાસનું થાય છે એટલું દર્શન મોહની તીવ્રતાના કાળમાં નથી થઈ શકતું. એટલે એ પગથિયું જે છે એનું યાદ મહત્વ છે. દર્શન મોહની તીવ્રતા મંદતાનો જે વિષય છે એનું મહત્વ અહીંયા છે. બંને વાત લાગુ પડે, બંનેની અપેક્ષા જુદી જુદી છે. એક અપેક્ષા પ્રયત્નપૂર્વકની છે એ વાત છે કે જો ખરેખર પોતે દુઃખી છે એવું એને પોતાને લાગે ને સુખી થવું છે એમ લાગે તો પ્રયત્ન કરશે. અને આમ જુઓ તો બધી પર્યાય સહજ જ છે, બધી પર્યાય છે એ સહજ છે. કેમ કે કૃત્રિમતા અને સહજતા પરસ્પર વિરુદ્ધ છે, અને સ્વરૂપ સહજ હોવાથી માર્ગ પણ સહજ છે, અને આ સહજ માર્ગ પ્રત્યેનો વિષય છે.
એટલે હંમેશા કર્તવ્યના ભાવથી જ જોવાનો એક અભ્યાસ છે જીવને.
પણ ભાવના તો સહજ છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કે આત્મકલ્યાણની ભાવના, એ તો સહજ જ હોવી જોઈએ ને. એમાં કૃત્રિમતા શું કામ?
દુઃખનું કારણ સમજાય એટલે સહેજ સુખની ભાવના જાગી
રાખવી. આમાં શું છે? નિર્દોષતા છે, પવિત્રતા છે, ક્લેશનો અભાવ છે, પરમ શાંતિનું ઉપાય છે, અનંત શાંતિનો ઉપાય છે. આ બધું તો સહજ સ્વરૂપે છે, તો એની ભાવના તો સહજ જ આપવી જોઈએ. જ્યારે આવી સુંદર માર્ગની રીતિ નીતિ છે તો એની એની ભાવના તો સહજ જ આપવી જોઈએ.
ભાવના તો સહજ છે, પણ છતાં પોતાને તો વારંવાર વારંવાર સમજાવવું પડે, જેના વગર તો પોતે સહજ થતો પણ નથી.
એટલે તો કહું કે બંને લાગુ પડે છે. વાત તો સાવધાની છે, વારંવારની જે જાગૃતિ છે, જે પાત્રતાના પત્રમાં 105ના પત્રમાં પડેલો કહ્યું કે ઉપયોગથી એ ફળ પણ ધરનાર. ઉપયોગ શબ્દ લીધો છે, એક પળ પણ ઉપયોગથી વાપરે છે, એની સાવધાની છે, જાગૃતિ છે. એટલે જાગૃતિ છે ત્યાં પુરુષાર્થ છે, અને સહજતા પણ છે. જે પાત્રતા છે એ સહજતા છે, એમ બંને પણ કાંઈ લાગુ પડે છે.
જેટલી ભાવના છે એટલું વળવાપણું નથી, વળવાપણું ક્રમે ક્રમે થાય છે. ભાવના ભલે અંતરંગમાં હોય અને એ સમજાય તો પણ નથી નથી.
એવું છે કે ભાવના થી બળ ઘણું આવે છે, ભાવનાથી બળ ઘણું આવે છે, એ મોટી વાત છે. અને સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે, સ્વરૂપની ભાવના કીધું ને અહીંયા, એટલે સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે એ ભાવના એકદમ દર્શન મોહને મંદ કરે છે. જે દર્શન મોહની મંદતામાં જ જે કાર્ય સિદ્ધિ છે, અને દર્શન મોહની તીવ્રતામાં આટલું મોટું ગણિત ફેલ જાય છે. આ ગણિત તો બુદ્ધિ ગમે છે, સમજાય એવું છે, છતાં ફેલ જાય છે, એ ભાવનાના કાળની અંદર સફળ થાય છે. એટલે જેને પોતાના ચિત્તને ચેતનામાં લીન કરવું છે, આજે જ્ઞાનનો પ્રયોગ લીધો ને, એમાં પાયાનો વિષય ભાવનાનો છે. ભાવના વગર આ પ્રયોગની પ્રવેશ નથી, પ્રયોગનો પ્રારંભ નથી, શરૂઆત નથી થતી. એટલે એ વાત જ્યાં સુધી ઊભી ન થાય ત્યાં સુધી, એટલે ભાવના જ્યાં સુધી ઊભી ન થાય ત્યાં સુધી પ્રયોગ કરવા જેવો છે એ વાત નિષ્ફળ જાય છે. પ્રયોગ કરવા જેવો છે એ વાત નિષ્ફળ ચાલે જાય છે, સફળ નથી થતી. ખબર છે એ ખબરવાળું જ્ઞાન બેખબરું થઈ જાય છે, આ બહુ મોટી વાત છે. એટલે ભાવના ન ઉત્પન્ન થતી હોય તો ફરી ફરીને પોતાના આત્માને પૂછવા જેવું છે, કેમ તારે કલ્યાણ નથી કરવું, તારું અકલ્યાણ કરવું છે, શું હજી કેટલું પરિભ્રમણ કરવું છે, હજી પરિભ્રમણનો થાક નથી, કેમ થાક લાગતો નથી, દુઃખથી તું કેમ થાકતો નથી, ક્લેશથી કેમ થાકતો નથી, ફરી ફરીને એ વિષય ઉપર એને જવું જોઈએ કે જેથી ભાવનાની ઉત્પત્તિ થાય. જ્યાં સુધી એ ભાવનામાં મગ્ન ન રહે, જો નિરંતર એ પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં ન આવ્યો હોય તો દર્શન જ્ઞાન ચેતનાનો જે પ્રકાશ છે એને જે ઉપયોગના દ્વારમાં જે કિરણ છે એ કિરણને જે પકડવું છે એ સ્વસ્વરૂપે એની ચિંતા નહીં આવે, સ્વસ્વરૂપે એની દ્રઢતા નહીં આવે. કે દર્શન જ્ઞાન ચેતનાનો જે પ્રકાશ છે, તેજનું જે કિરણ છે, એ ઉપયોગ દ્વારમાં ઉપયોગ રૂપી દરવાજે એ ભગવાન આવીને ઉભેલા છે. આપણે કહીએ ને કે જો અમારા દરવાજે ભગવાન આવે તો અમે એનું સ્વાગત કરીએ. કેવું સ્વાગત કરીએ? કે સ્વાગત કરતા અમને અમારું ભાન ન રહે એવું સ્વાગત અમે કરીએ, ભાન ભૂલીને સ્વાગત કરીએ. એવી પરિસ્થિતિ છે કે દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ છે એ ભગવાન આત્માનો સ્વરૂપ છે અને ઉપયોગ દ્વારમાં પ્રજ્વલ છે. આ જીવનો અપરાધ કેટલો કે ભગવાન દરવાજે ખડા છે, જેટલું દ્રશ્યમાન છે એની સામે જોવે છે. પણ જે દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ જે ઉપયોગ દ્વારમાં છે, જે પોતે ભગવાન સ્વરૂપ છે, એટલી ઉપેક્ષા વર્તે છે. બીજી બાજુની અપેક્ષાને લઈને આની ઉપેક્ષા છે. એ વિચારણીય વિષય છે. એક સામાન્ય સગા હોય, સંબંધી હોય, બેવાય હોય અને ઘરે આવીને આવજો ન કહ્યું, આવો એમ ન કહે, દરવાજે આવે ને આવો એમ નક્કી આવકાર ન આપે અને ધ્યાન ન આપે એના પ્રત્યે, જે કામ કરતા હોય એ કામ એમને ચાલુ રાખે, ધ્યાન જ ન આપે, તો આવનારને એમ થાય છે કે કદાચ હું અત્યારે આવ્યો છું એ પસંદ નથી કર્યું, મારા પ્રત્યે કાંઈક નારાજી, મારા આગમનની આ નારાજી છે, બીજું કાંઈ નથી. આટલું તો ઓછામાં ઓછું સમજે છે. કોઈ વિવાહ એને ઇન્સલ્ટ સમજે તો પણ એ વધારે વાત છે, અપમાન સમજે. પણ નારાજી તો સામાન્ય માણસને ખ્યાલમાં આવી જાય છે કે આપણે આવ્યાને આવો એમ ન કહ્યું માટે પસંદ નથી. સામાન્ય માણસ પણ આટલો આદર સત્કારની અપેક્ષા રાખે છે. આ તો પ્રભુ વિતરાગ છે એટલે એને અપેક્ષા નથી, નારાજ થતા નથી. એ અનંત કાળથી દરવાજે ઉભા રહીએ છે, ઉભા રહેવાના છે. જો એ ચૈતન્ય પ્રકાશને સ્વસ્વરૂપે પોતાના સ્વરૂપે જોવામાં આવે છે કે દ્રઢપણે ચિંતવવામાં આવે છે, તો અહીંથી ચિદ રસની સ્વરૂપ રસની એક પરિણતિ ઉત્પન્ન થાય છે. અનુભવ પ્રકાશનો આ વિષય એકદમ સ્વરૂપ પરિણતિનો લીધો છે. અહીંથી પ્રારંભથી કે જો ઉપયોગ દ્વારમાં દર્શન જ્ઞાન ચેતનાનો જે પ્રકાશ છે એમાં સ્વપણું ચિંતવવામાં આવે છે તો એની એક સ્વરૂપ રસની પરિણતિ છિદ્રસની એક પરિણતિ છે એ નીચે હવે એ સ્વરૂપ સૂચિત પરિણતિ શું એ વિષયથી જીવ બિલકુલ રજાયણો છે. જીવ એટલો બધો એનાથી રજાયણો છે કે એની નિરાકુરતા, એની શાંતતા, એની નિર્દોષતા એ અનુભવોનો વિષય હોવાથી એને ખબર જ નથી. પણ જો યથાર્થ પદ્ધતિથી એ કાર્ય કરવામાં જો આવે તો આ પરિણતિ ચૈતન્ય રસની પરિણતિ અહીંથી ચાલુ થાય છે. ચૈતન્ય રસની પરિણતિ આ પ્રકારે જો અંતરમાં ચાલુ કરવામાં ન આવે માર્ગનો કોઈ બીજો ઉપાય નથી. કોઈ બીજી વિધિથી, કોઈ બીજી પદ્ધતિથી કાંઈ થઈ શકે એક ડગલું નહીં, એક અંશે પણ નહીં. એક ડગલું એક અંશે પણ નહીં. આ જે અઢી લીટીમાં જે વાત છે એ વાત એકદમ સાક્ષાત પ્રયોગનો વિષય છે. સ્વપણા ની એમાં દ્રઢતા આવે છે. સ્વપણા એટલે હું પણ દ્રષ્ટા કરે છે. પ્રયોગનો વિષય શું છે કે જીવ વિચાર કરે છે ત્યારે આત્માનો વિચાર પણ પરતત્વ તરીકે થાય છે. એ પ્રયોગનો વિષય નથી. એ પરતત્વ તરીકે જ્યાં સુધી વિચાર માને છે ત્યાં સુધી પોતે પોતાથી દૂર રહે છે, દૂર રહે છે. જીવને સ્વપણું છે એમાં જ રસ છે, પરમાં રસ નથી. પારકો દીકરો ગમે એટલો રૂપાળો હોય અને પોતાનો ગમે એટલો કદરૂપો હોય પણ રસ કોનામાં છે? પાડોશીના દીકરામાં રસ છે? જગતમાં અનેક પ્રસંગો બને છે ઉથલ પાથલ, રસ કેમ નથી આવતો? અનેક પોતાને થોડો લાભ નુકસાનનો છેડો અડતો હોય કેમ રસ આવે છે? એટલે જ્યાં સ્વપણું છે ત્યાં જ રસ છે. અહીં એમ કહે છે ને કે ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ થાય છે. ચિત્ત પરિણતિ એ લુખી ચિત્ત નથી, જેમાં સ્વરૂપ રસ સારી રીતે આવેલો છે એવી એક ચિત્ત છે, એવી એક પરિણતિ છે કે જેમાં સ્વરૂપ રસ ગાઢ છે. અને એનું કારણ પણ એ છે કે ભાવનાથી ઉત્પન્ન થયેલી ચિત્ત છે. ભાવનામાં પણ રસ ઘણો છે. શુષ્ક જ્ઞાન અને ભાવનામાં વિરુદ્ધતા એટલા માટે છે કે શુષ્ક જ્ઞાન જેને છે એને ભાવના રહી છે, ભાવના સહિત પણ છે ત્યાં જ્ઞાનની શુષ્કતા નથી થતી. નહીતર તો શું કરે, શાસ્ત્ર તો વાંચવાનું બને છે પણ શાસ્ત્ર વાંચતા વાંચતા નિરસ કેમ થાય છે, ભાવના નથી, ઉપાડ ભાવનાથી છે. પોતાની વાત ના લાગે તો વાત કોઈ રીતે એ વાતની અસરમાં જીવ નહી આવે. આ એક ટુકડા ઉપર પ્રેક્ટિકલ સાઈડ થી જો ઊંડા ઉતરવાનું બને તો કામ પૂરું થઈ જાય, બાકીનો પછી ગ્રંથ વાંચવાની જરૂર નથી. હજી તો ગ્રંથનો પ્રારંભ કરે છે દીપચંદજી, અને પ્રારંભમાં આ વાત લીધી છે. અનેક જગ્યાએ ફેરવી ફેરવીને આ વિષય એમણે મીટો છે અને ફેરવી ફેરવીને સ્પષ્ટ કર્યો છે, પ્રકાશ્યો છે. પણ આટલી વાત છે એમાં સિદ્ધે સિદ્ધિ માર્ગની સુગમપણાથી સરળપણાથી સિદ્ધિ જ માર્ગની સિદ્ધિ થાય.
માર્ગ આટલો સરળ હશે એવું જીવ માનતો નથી, માર્ગ આટલો સરળ હશે એ જીવ માનતો નથી, માન્યતા બી એને આડે આવતી આવે છે.
જો ટોટેલિટીની વાત છે, એક જીવ નિરંતર પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહ્યા કરે, એ ભાવનાપૂર્વક પોતામાં સમયે સમયે ઉત્પન્ન થતો દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ છે એમાં સ્વપણું ચિંતવે, સ્વપણે એને દ્રઢતાથી જુએ, અવલોકન કરે, ચૈતન્ય રસની ચિદરસની પરિણતિ ઉત્પન્ન થઈ જશે. પરિણતિ ન થાય ત્યાં સુધી પરિણામમાં કોઈ બળવાન પણ નથી. પરિણતિ આવી એટલે સમજ, હવે આ રસ ઘટ થઈને જાય છે એનું બળવાન. જે બીજા ત્રીજા ઉદયની અંદર પરિણામોની અંદર ફેરફાર થઈ જાય છે, પછી જીવને એમ થાય છે કે આપણે આટલું વાંચ્યું, આટલું વિચાર્યું, આટલું સાંભળ્યું, આ બધું કેમ આમ થઈ જાય છે ઘડી ઘડી, પણ પરિણતિ થઈ નથી. એ મુખ્ય વાત એ છે કે પરિણતિ નથી થઈ, પરિણતિ ન થાય ત્યાં સુધી બળ નથી, ગમે ત્યાં હારી જાય, કોઈ પણ ઉદયમાં હારી
જાય. વિધિ દેખાય, વિધિ
દેખાય તો ગજબ કામ
વિધિ આપે. ભાવિ નથી એટલે પરિણતિ નથી થઈ, ઉપયોગમાં અને ભાવિ નથી એટલે પરિણતિ નથી થઈ.
હા, ભાવના નથી, ભાવનાથી પરિણતિ થઈ છે. ભાવના ભાવના ઉપયોગાત્મક કરે ઉપયોગથી પરિણતિ થઈ, ભાવનાને ઉપયોગાત્મક કરવું એ પ્રેક્ટિસ છે વારંવારની.